ಸವಕುಮಾರಿ ತ್ವಂಜೀರ್ಣೋ ದಂಡೇನ ವಂಚಸೆ ತ್ವಂಜಾತೋ ಭವತಿ ವಿಶ್ವತೋ ಮುಖ ಶ್ರೀಯಾದವಾಧೀಶ ಹರೇ ಕೃಪಾಲೋ ಪಾಹಿ ಸ್ವಕಂ ಮಾಂ ಶರಣಾಗತಂ ಭೋ ಕೃಷ್ಣ ನಾಮ ಸೈವ ಕೃಷ್ಣ ಸ್ವಮಿಹೈಕರೂಪ ವಸುದೇವಸುತಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಯತ್ಕರೋಮಿ ಯದಶ್ನಾಮಿ ಯಜ್ಜುಹೋಮಿ ದದಾಮಿ ಯತ್ ಯತ್ ತಪಸ್ಯಾಮಿ ವಾರ್ಷ್ಣೇಯ ತತ್ಕರೋಮಿ ತದರ್ಪಣಂ ಕಿಂವತ್ ಕಿನ್ನವತ್ಮೀಹ ನೋ ಜಾನೇ ಹೈ ಯದೂತ್ತಮ ತ್ವದುಹಾರ ಪ್ರಣವೋಮೀವ ಆಬಾಲವೃದ್ಧ ವೈಷ್ಣವಾಂ ಅನೇಕ ರೂಪೇ ವಿಧಿವಿದ್ವೇಷಧಾರಿ ಅತ್ರ ಉಪಸ್ಥಿತ ಪ್ಯಾರಾ ಭಗವತ್ ಸ್ವರೂಪ आए महान प्रसंगे शू बोलू ने शू न बोलू ते नहीं जानतो माते भगवत भावे आप सर्वना चरण कमल में भक्ति नम्र प्रणाम करी संतोष मानु छू। आज नो आ प्रसंग गुजरात ने सर्वे महागुजरात ना सामाजिक धार्मिक इतिहास में केवल अलौकिक ने गौरव भर्यो छे। આવા મહા માંગલિક પ્રસંગે મારા જેવા એક ક્ષુદ્ર જીવને ભગવત સેવા કરવાની આ અમૂલ્યને વિરલ તક આપવા માટે હું આ સર્વનો ને ખાસ કરીને ભાગવત સારભૂત વિદ્વાન મણિ શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીનો અત્યંત ઋણી છું। કેવળ ઔપચારિક શબ્દાડંબરથી આભાર માની એ ઋણમાંથી છટકી જવાનો દમ હું નહીં સેવું। મારા માથા પર એ દૈવી ઋણનો ભાર સદાને માટે કાયમ રહે ને એના વિસ્મરણથી હું ભગવત પરાંગમુખ ને કર્તવ્યચ્યુત થઈ અહંકારના ગર્તમાં ગબડી ન પડું એવું માગી લઉં છું। ભાગવત વિદ્યાપીઠની આ કલ્પના ને તદનુરૂપ યોજના એકદમ ભવ્ય છે, અપૂર્વ ને અજોડ છે, અત્યંત રુચિર છે, મધુર છે, અદ્ભુત રમ્ય છે। એની ઉદાત્ત રૂપરેષા અનેક મહાનુભાવો ને સાધનો દ્વારા સમાજની આગળ મુકાયેલી છે। એ પૂર્ણપણે મૂર્તિમંત થતા ભારતની સંસ્કૃતિ પર સદીઓથી ચઢી ગયેલ કાચ ધોવાઈ જશે। એના પ્રકાશથી ભારતનો ખૂણે ખૂણો ઝળહળી ઉઠશે ને એના ઉજ્જવળ શીતળ કિરણો દેશ વિદેશમાં પણ પહોંચી જઈ ભારતની શાન બળાવવામાં મદદ કરશે ને એની પ્રાચીન યશોગાથાનો ગુંજારો ફરીથી કર્ણગોચર કરાવશે। એમાં મને લેશ માત્ર શંકા નથી। શ્રીમદ ભાગવત હિન્દુ સંસ્કૃતિના નિર્મળ નિચોડસનો એક અજબ ગ્રંથ છે। વિશ્વના ધાર્મિક સાહિત્યમાં એના જે બહુરંગી ગ્રંથ જોજો જડે તેમ નથી। સૂક્ષ્મ દ્રષ્ટિથી જોનારને આપણી દરેક રાજકીય સમસ્યાઓ સામાજિક આર્થિક ધાર્મિક તાત્વજ્ઞાનિક શૈક્ષણિકનો ઉકેલ એમાંથી જડી રહેશે। આપણા નિત્યવંદ ક્રાંતિદર્શી ઋષિમુનિઓએ વ્યક્તિ એવં સમાજના સર્વાંગી વિકાસ કે ઉન્નતિ માટે આર્થદૃષ્ટિથી ખૂબ વિચારપૂર્વક પ્રવૃત્તિ પ્રેરક ચાર પુરુષાર્થોની યોજના કરી છે। અર્થ કામ ને મોક્ષ દરેક પ્રવૃત્તિનો મૂળ કે પાયો ધર્મ કે નીતિ અર્થાત માનવતા હોવો જોઈએ। અહીં ધર્મ એટલે કોઈ પણ સંકુચિત પંથ કે સંપ્રદાય નહીં પણ માણસની માણસ
के स्वराज ने अन्य सर्जन प्रति सरज अदा करता दिख रहे थे। स्वराज ने धारण करी राखे छिन्न भिन्न थबा अटकाये थे, पतन थी अटकाये उन्न की तरफ जता दिख रहे। स्वर्ण बाजू की सर्व तरफ दृष्टि जगा रहे थे। आई विशाल जागृत भावना वगर करेली थाई देवी सर्व प्रवृत्ति पर विनाशकारी निवड़े। समाज ना धारण पोषण माटे अर्थकाम की आवश्यकता जरूर छे, पण ए धर्ममूलक होवा जोईए। अर्थनी प्राप्ति में वेचनी में ने उपभोग में पण धर्मनो ख्याल न राखवामां आवे तो चोरी हार संग्रहखोरी काळा बजार हसलेगिरी वगैरे अनिष्टो नु अत्यारना जमानानी माफक पूर आवे ने समाज छिन्न भिन्न थई जाय। समाजना स्थैर्य ने स्वास्थ्य माटे कामनी पण तेटली ज जरूर छे, पण ते धर्माग्रस्त काम होवू जोईए। नहीं तो समाज अपहरण व्यभिचार अत्याचार बलात्कार आपघात वगैरे नो शिकार थई पड़े। पण आ बधु नियंत्रित होय तो पण समाज के अर्थकामनी पाछळ ज पड़े अने केवल पार्थिवता के दुनियावी ऐसाराम ने भौतिक विषयों में मशगूल रहे ने कोई पण जातनो आध्यात्मिक के पारमार्थिक जे नजर सामे न राखे तो पण जीवन अकारू बने। એટલે પ્રાચીન ઋષિ મુનિઓએ અંતિમ પુરુષાર્થ તરીકે મોક્ષને વર્ણવ્યો છે અને અર્થકામને ધર્મ અને મોક્ષની વચમાં મૂક્યા છે। મોક્ષની લાંબી કે ગૂઢ વ્યાખ્યા બાજુએ મૂકીએ ને મોક્ષ એટલે સર્વ ક્લેશ વિનિર્મુક્તિ કે કાયમની શાંતિ એટલું સમજીએ તો પણ બસ છે। ભૌતિક દ્રષ્ટિએ યુરોપ અમેરિકા વગેરે ખંડોના અનેક દેશો સામાન્ય દ્રષ્ટિએ બધી રીતે પરિપૂર્ણ હોવા છતાંય ને દુનિયાવી સગવડો એસારામના સાધનો દિન પ્રતિદિન વધતા જતા છતાંય અશાંતિ ને અકળામણ વધતા જ જાય છે। એની પાસે એ બધા છે તે દુઃખી છે, નથી તે તો દુઃખી છે જ છે, કારણ કે કામના અને મહત્વાકાંક્ષાઓનો અંત નથી ને આધ્યાત્મિક વિચાર વગર સંતોષ ને શાંતિ આવવાની પણ નથી। માટે ઋષિ મુનિઓએ મોક્ષ ને અંતિમ એટલે સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ તરીકે ઠા રાખી છે। ધર્મ એ સમાજના વિકાસ મંદિર નો પાયો ને મોક્ષ એનું છાપું હોવું જોઈએ। અત્યારના બધા જ આયોજન નિયોજનો માત્ર અર્થકાળની દ્રષ્ટિએ જ યોજવામાં આવેલા હોય છે। ભલા જે મકાનનો પાયો મજબૂત ન હોય ને છાપરાનું ઠેકાણું ન હોય તે મકાન ઉપરથી સારું જેટલું ભવ્ય ને સુંદર લાગે તો પણ એ કેટલો વખત ટકે ને એમાં રહેનાર કેટલો અને કેમ કરીને સુખી થાય તેનો વિચાર કરવા જેવો છે। આ વિદ્યાપીઠ શ્રીમદ ભાગવત એવું ભગવત પ્રેરિત હોવાથી એમાં આ ચારેયનું સામંજસ્ય સચવાઈ રહે એવી યોજના વિચારાયેલી છે। એના દ્રષ્ટા ને યોજકને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। ભાગવત શબ્દ સાંભળી કોઈને આમાં સાંપ્રદાયિક ગંધ આવવાનો સંભવ છે, પણ વિશુદ્ધ મનથી વિચાર કરનારને એવું કંઈ જ નહીં લાગે। કોઈને પૈસાની કમીના કે અન્ય સહકારને અભાવે યોજના અધવત અટકી પડવાનો ભય લાગશે, પણ એ સર્વને માટે છે। સર્વેશ્વર પ્રેરિત છે ને અધિષ્ઠિત છે ને સર્વના શર્મ માટે છે, એટલે એવી આશંકાઓ નિરાધાર છે। અહીં ઉપસ્થિત થયેલ સંતમહંત આચાર્ય શ્રીમંત વિદ્વાન પંડિતો ને ઇતરોજનોથી ઉભરાતો માનવ મહેરા મણસ એની સાબિતી છે। મને તો અહીં સમાજના સર્વથરોનો સહકાર જ નજરે પડે છે। બોધારો માનિનશ્ચાત્ર પ્રભુ દાનભૂષિતા પ્રેમ પરિસ્કૃતા ચાંદને દૃષ્ટવા નૃત્યિ મે મના। અહીં ઉપસ્થિત વિદ્વાનો સ્વમાન પૂર્ણ હોવા છતાં એમનામાં માનની લાલસા નથી। શ્રીમંતો પોતાના દાતવ્યની જે દાનમ એવા દાનથી પોતાની ઈશ્વર બક્ષી લક્ષ્મી શોભાવે એવા છે. અન્યજનોના હૈયા પરસ્પર છલકાતા નિર્વ્યાજ પ્રેમથી ઉછળી રહ્યા છે. આ બધું જોઈ મારું હૈયું નાચી રહ્યું છે. અહીં કોઈ પણ જાતના સાંપ્રદાયિક અભિનિવેશ વિના સર્વ સંપ્રદાયો પ્રત્યે આદર હશે. કોઈ પણ પ્રાંત દેશ કે ધર્મના વિદ્યાર્થીઓને સમાન પ્રવેશ હશે. નાલંદા તક્ષશિલાની પ્રાચીન ભારતીય વિદ્યાપીઠોની માફક આ ભાગવત વિદ્યાપીઠ ધીમે ધીમે વિશ્વનું આકર્ષણ બની રહેશે. અને વખત જતા જગતભરમાં શાંતિ સમૃદ્ધિ અને માંગલ્ય વર્તાવવામાં અમૂલ્ય ફાળો આપશે એમાં મને તો શંકા નથી. છેવટે જગન્નિયંતા પરમેશ્વરનો એના ઉપર અમોઘ આશીર્વાદ ઉતરો અને તે માટે એના સંચાલકોને પ્રભુ જોઈતી શક્તિ ભક્તિ ને મતિ આપો એવી પ્રાર્થના સાથે સર્વે સર્વહિતો ચુપ્તા પરસ્પર સહાયકા પ્રાપ્તવંત સદા શ્રેય ત્વન્યોન્ય દેવભાવિનઃ એવી હાર્દિક શુભાશીષ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.